કે પુરુષ પરંપર અનુભવ જો વતારે. કોઈએ કહ્યું કે માર્ગ જોવો હોય તો સાચા પુરુષની પરંપરામાં જુઓ, જુઓ અમારા સંપ્રદાયના પુરુષ છે એ સાચા છે. ઓલા કે અમારા મંતના સાચા છે, અમારા પંથના, અમારા ગચ્છના, અમારા મતના, અમારા સંઘના, અમારા સંપ્રદાયના. આનંદઘન કહે છે કે પુરુષ પરંપર અનુભવ જોવો તારે, એ પુરુષના માર્ગની પરંપરાનો અનુભવ તો એમ કે છે કે અંધો અંધ પલાય, આવી દશા થઈ ગઈ છે. પરંપરાના માર્ગમાં આંધળો આંધળાને દોરે એવો ઘાટ થઈ ગયો છે. કેની કઈ પરંપરા અને ક્યાં પહોંચી ગઈ પરંપરા, ક્યાં મહાવીરનું અનેકાંત દર્શન અને ક્યાં ગચ્છના મતના વાડામાં. આનંદગંજી ગાયું, ગચ્છના ભેદરે નયણની હાડતા તત્વની વાત કરે તાન લાજે. શરમ નથી, તત્વની વાત કરતા શરમ નથી આવતી. ગચ્છના મતભેદના કુંડાળામાંથી બહાર નીકળી શકતો નથી. અને જિનેશ્વરના તત્વની વાત કરે છે, તું સર્વજ્ઞના તત્વની વાત કરે છે. કેવી શાસનની દશા થઈ ગઈ છે, એટલે કે જે હે શાસન દેવી, કાં તું મને તું શક્તિ આપ અને કાં વિચારને તું સમાવી દે, મારે તો આ શાસનનો ઉદ્ધાર કરવો છે. શ્રીમદ રાજચંદ્ર દેવને પણ અનેક દ્રષ્ટિથી જોવા પડશે. આપણી દ્રષ્ટિ છતાંય અપૂર્ણ જ રહેવાની છે આ પુરુષને ઓળખવા માટે, કારણ કે આ તો તીર્થંકર કોટીનો પુરુષ છે. એણે કહ્યું, આનંદ ગર્ભ કહે છે કે પુરુષ પરંપર અનુભવ જોવતારે અંધો અંધ પલાય. જ્યારે એમાંથી દ્રષ્ટિનો અભાવ થાય તો જેવી દશા એ મહાવીરના માર્ગની થઈ, એવી જ દશા એ કોઈ પુરુષના આધારે એને કોઈ નવું નવું સ્થાપિત કર્યું હશે, માર્ગને પ્રકાશિત કર્યો હશે, તો પણ એ જ્યારે સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કરે છે એટલે તત્વ દૂર થાય છે. ગચ્છના ભેદથી નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે. શરમ નથી આવતી તત્વની વાતો કરવામાં અને ગચ્છના ભેદના કુંડાળામાંથી બહાર નીકળતા નથી. તર્ક વિચારે રે, વાદ પરંપરા રે, અને તર્કનો આધાર લઈને ધર્મના પોતાના મતને પુષ્ટ કરવા જાય છે. તો કે તર્ક વિચારે રે, વાદ પરંપરા રે, આ પરંપરાના વાદની અંદર ગયો છે. તો કે જે પાર ન પહોંચે કોઈ, એમાં કોઈ પાર પહોંચી શક્યા નથી. કારણ બહુ સરસ વાત ધર્મને સમજવાની, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જ કહેનારા તે વિરલા જગ જોઈ. આવા વિરલાઓ જગની અંદર તો વિરલ પુરુષ છે કે જે વસ્તુનું જે સ્વરૂપ છે એવું જ વસ્તુનું સ્વરૂપ જગતની અંદર કહે છે. આવો અમને કોઈ બોધ આપનાર આવા જગતની અંદર તો વિરલા છે. એટલે આનંદગંજનો પોકાર કેવો આગળ વધે છે.
વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર, તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથડો નિહાણું રે બીજા જીન તણો રે.
પરમ કૃપાળુ દેવે આનંદગન ચોવીસેના આ સ્તવનનો આ પરમાર્થ લખવા માટે પ્રયત્ન કર્યો છે. ઋષભદેવ સ્વામીનું સ્તવન અને અજિતનાથ સ્વામીનું સ્તવન એ બે સ્તવન થયા, બાકીના આપણા કંભાગ્યે એ લખાણ પૂરું થયું નહીં અને કદાચ થયું હશે તો ઉપલબ્ધ થયું નહીં. એ કહે છે કે તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. હે જિનેશ્વર દેવ, અમને કયા બોધનો આધાર છે અત્યારે? તરતમ જોગે, જેવો જોગ મળ્યો અને એની જેવી વાસના છે એવા વાસનાથી આધારિત બોધ અમને મળ્યો છે. તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. હે પ્રભુ, વિરહ પડો નિર્ધાર, અમને તો આવા દિવ્ય નયન પ્રાપ્ત પુરુષોનો વિરહ પડ્યો છે. કે જેની દ્રષ્ટિમાં કોઈ ગચ્છ મતના ભેદ નહીં, કેવળ આત્મદ્રષ્ટિ પણ અખંડ રીતે વર્તતું હોય, જેને કોઈ મનાવા પૂજાવાની સત્કારની કોઈ કામના કઈ ન હોય, નો એ પૂજાદીની જો કામના રહે, એને નથી કોઈ આશ્રમના અધિષ્ઠાતા થવું, એને નથી કોઈ ગચ્છના આચાર્ય થવું, એને કોઈ નથી કોઈ માર્ગની અંદરના પોતાને કોઈ એના આદિ પુરુષ પ્રવર્તક કેવડાવવું, કાંઈ કેવડાવવું નથી. કૃપાળુદેવ લખે છે, ધર્મ પ્રવર્તકનું માન ઘણું મોટું છે અને એ અમે ધારીએ તો આ ધર્મની સ્થાપના કરી શકીએ છીએ. કેટલાક ગુણો પણ વિશેષપણે વર્તે છે, પરંતુ એમ કરવાની ઈચ્છા નથી. પણ સત્ય માર્ગ, જિનેશ્વરનો મૂળ માર્ગ છે, તેનો ઉદ્ધાર કરવાની જરૂર કામના છે. જગતના જીવોને મૂળ માર્ગ તરફે લક્ષ્ય રાખવું, લક્ષ્ય ખેંચવું એવી ભાવના જરૂર છે. એટલે આ પુરુષ કહે છે, આવા વાસિત બોધ આધાર, અમારો તો આવો વિરહ નિર્ધાર પડ્યો છે. આવા નિર્ધારની અંદર આનંદ ઘનને કોઈ પુરુષ નહીં દેખાયો છે. એ આનંદ ઘનને એમને પણ સિદ્ધાંત જ્ઞાન ઘણું તીવ્ર હતું. પરમ કૃપાળુ દેવ લખે છે કે આનંદ ઘનનું સિદ્ધાંત જ્ઞાન ઘણું તીવ્ર હતું. એવા આનંદ ઘન પછી આ સંસાર, એવો બધો સમાજ, જૈન મત એવો બધો અનાથ થઈ ગયો હતો, એમાં શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવનો આવિર્ભાવ થયો અને એણે મૂળ માર્ગને આલોકિત કર્યો અને પ્રકાશિત કર્યો છે. આવો શ્રુત ધર્મ કૃપાળુ દેવે આપણને બોધના રૂપની અંદર આપ્યો, સંક્ષિપ્ત શૈલીથી આપ્યું છે. આ ધર્મનું મહત્વ તો કેવું છે. જ્ઞાનીઓ કહે છે, સમુદ્ર મોટા મોજાએ કરી પૃથ્વીને બુડાડતો નથી અને વ્યાઘ્ર કે પવન કે દાવાનળ કોઈને મારતા નથી, એવો ધર્મનો પ્રભાવ છે. અર્થાત ધર્મના પ્રભાવથી જ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી અને હિંસક જીવો અને વંટોળિયા પવન આદિ તોફાન અને દાવાનળ આદિથી આ જગતના જીવો બચી જાય છે. પણ જ્યારે અધર્મનો પ્રચાર થાય છે ત્યારે જીવો તાપથી, તૃષાથી, ક્ષુધાથી આકુળ વ્યાકુળ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, અતિવૃષ્ટિ થાય છે, દુર્ભિક્ષ થાય છે, મારી મરકી આદિ પ્રાણઘાતક રોગોના ઉપદ્રવ થાય છે, ઉલ્કાપાત થાય છે, ભૂકંપ થાય છે, દાવાનળ પ્રજળે છે અને અનેક જીવોના સંહાર થઈ જાય છે. આ બધા અધર્મના ફેલાવાના ફળ છે. આખી પૃથ્વીનું, આખી સૃષ્ટિનું જે તંત્ર છે, બેલેન્સિંગ જે ફોર્સ છે, એ અધર્મને કારણે એમાં જગતમાં રહેલા માનવ દેહની અંદર રહેલા જીવો, એ જીવો અધર્મનું આચરણ કરીને બાકીના બધા જ લોકો પોતપોતાના ધર્મમાં છે, બધા જ પોતપોતાની મર્યાદામાં છે, સમુદ્ર પોતાની મર્યાદામાં છે, આ વાયુ પવન મેઘ આ બધા પોતાની મર્યાદામાં છે. જ્યાં સતની વિદ્યમાનતા છે, કૃપાળુદેવ કહે છે કે સત પુરુષ નહીં હોય તો સૂર્ય કોના માટે પ્રકાશે, મેઘ કોના માટે વરસે. આ બધું સત્યને આધીન આ સૃષ્ટિનો ક્રમ ચાલી રહ્યો છે. આ ક્રમમાં કોઈ ડખો કરનાર હોય તો આ અધર્મને આચરનારા મનુષ્યો. એ અધર્મની જેમ જેમ જગતની અંદર અધર્મનું સામ્રાજ્ય વધતું જાય છે, આ બધા ધર્મના મૂળ સત્યો, ચારિત્ર ધર્મમાં જે 10 લક્ષણ કયા, એ 10 લક્ષણથી એવું અધર્મ જ્યારે વધતો જાય છે, 5 અવ્રત થાય, અધર્મ જ્યારે વધતો જાય ત્યારે કે છે આ સંહાર, અનેક માનવોના સંહાર થાય, એવા તો અધર્મના આ ફેલાવાના ફળ છે. ધર્મના જયથી જ પાપનો ક્ષય થાય. જો આપણે પાપનો ક્ષય ચાહતા હોઈએ તો ધર્મનો જય થાય. ધર્મના આધારે જ આ સંસાર શોભે છે. ધર્મ કલ્પવૃક્ષના જ આ ફળ પ્રાણીઓ ભોગવી રહ્યા છે. અત્યારે જે કંઈ આપણને બધા જ જે કંઈ ફળ પ્રાપ્ત થયા છે એ ધર્મરૂપી કલ્પવૃક્ષના ફળ છે. કેવા કેવા છે તો કે છે, કોઈ સારી પદવી, સારા ભાગ્યશાળી, સારા વર્તનવાળા એવા અચલ પ્રેમી સ્ત્રી, પુત્રોના પુત્રો, સુંદર કાંતિ, સરસ કવિત્વ, ચતુરાઈ, બીજાને સાંભળતા મીઠાશ ઉપજાવે એવો સ્વર, આરોગ્યતા, ગુણોનો પરિચય, સજ્જનતા, સારી બુદ્ધિ, કેટલું કહીએ, આ બધા ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળ છે. ધર્મ વિના આવા જગતને વિશે સુખરૂપ ગણાતા સાધનો ન મળે. પરમ કૃપાળુ દેવે આ ધર્મની વાત મૂકી છે કે ધર્મથી જ બધું થાય છે. ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના શુદ્ધ નહીં, ધર્મ વિના શાંતિ નહીં. બધું ધર્મનું આખું પદ જે ગીતિ મૂકી છે એમાં એક ધર્મની ગીતિ મૂકી છે. તો આ ધર્મની વાત જ્ઞાની કહે છે કે આ ધર્મનું સ્વરૂપ, એ શ્રુત ધર્મનું સ્વરૂપ કેવું છે. ધર્મની અંદર શ્રુત ધર્મનું સ્વરૂપ એ પરમ કૃપાળુ દેવે બહુ સરસ રીતે કહ્યું છે. ત્રણસો ને બાવીસના આંકની અંદર પરમ કૃપાળુ દેવ એમના જ વાક્યોની અંદર એમના શબ્દોમાં આપણે વાંચવા પ્રયત્ન કરીએ. બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા, બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. ધર્મ એ જ કે જે બંધ અને મોક્ષની વ્યવસ્થા બતાવે, બંધનું સ્વરૂપ સમજાવે અને મુક્તિનો માર્ગ બતાવે. આ બે તત્વજ્ઞાન જ્યાં છે, આ બે દર્શન જ્યાં છે, કેમ કે આ જીવ છે એ બંધ અવસ્થામાં છે અને એની સ્વાભાવિક અવસ્થા એ મુક્તની છે, તો બંધ સાથી થયો અને મુક્ત કેમ થવાય? આ જે બતાવે એ જ દર્શનનું સાચું સ્વરૂપ છે. એ દર્શન જીવને મુક્તપણાનું કારણ છે અને આ યથાર્થ વ્યવસ્થા, આવી વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ વિશેષપણે અમે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. તીર્થંકર દેવનો ધર્મ એ જ સાચો શ્રુત ધર્મ છે અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય, એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને આશે છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન, આ પુરુષ એમને વાત નથી કરતા, અનુભવ જ્ઞાન વિતરાગે ભાષણમાં શું કીધું તું અમને પૂછો, બોધ અમે જાણીએ છીએ. અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા, શિષ્યપણે વિચરતા હતા. કારણ કે અમારું જે અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો નિશ્ચલ અનુભવ છે. સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે અને તે અનુભવીએ છીએ, પત્રાંક 324. અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. અમે તેના અનુયાયી ખરેખરા છીએ અને સાચા છીએ. કૃપાળુ દેવે આ ધર્મની ઓળખ માટે એક બીજું પણ સરસ સૂત્ર આપ્યું છે. કૃપાળુ દેવના સમયની અંદર એમની ઉંમર 22 વર્ષની, 21 વર્ષ પૂરા થયા હતા અને ત્યારે મુંબઈની અંદર મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી નામના એક જબરજસ્ત વેદાંતી પ્રકાંડ પંડિત, અદ્વૈત માર્ગના પરમ ઉપાસક અને જેને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું એવા પુરુષની વિદ્યા માનતા હતી અને એને જ્યારે આ અવધાનના પ્રયોગો ભગવાનના એ જે મુંબઈ નગરીની અંદર જોયા અને ત્યારે જે આખા દેશમાં નહીં પણ દેશ વિદેશમાં આ રાયચંદભાઈનો પ્રભાવ એવો જબરજસ્ત થયો હતો. બ્રિટિશ સલ્તનતે પણ એમને યુરોપ ખંડમાં આવવા માટે નિમંત્રણ કર્યું હતું. એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ કૃપાળુ દેવ સાથે જૈન દર્શન સાથેનો એને પત્ર વ્યવહાર શરૂ કર્યો અને એ પત્ર વ્યવહારમાં કૃપાળુ દેવે એને પહેલો પ્રશ્ન એને કીધો હતો કે પુનર્જન્મ છે કે કેમ એ મને તમે પ્રમાણથી સમજાવો અને એના પત્ર વ્યવહાર ચાલે છે. એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી એટલે આપણે સરસ્વતી ચંદ્રનો ગ્રંથ વાંચ્યો હશે, નડિયાદની અંદરના એ સરસ્વતી ચંદ્રના રચયિતા ગોવર્ધનરામ ત્રિપાઠી, એ ગુજરાતી સાહિત્યના પહેલા સાક્ષર કે જેણે આવું સરસ્વતી ચંદ્ર 4 ભાગની અંદર અદભુત એવો સામાજિક અને સાથોસાથ પારમાર્થિક ધાર્મિક એવી નવલકથાનો ગ્રંથ છે. જૂની પેઢીના લોકોને સરસ્વતી ચંદ્ર યાદ હશે. આવા નડિયાદના એ સાક્ષર ગોવર્ધનરામના કાકા હતા મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. આવા જબરજસ્ત એમનું તો ત્યારે સમાજમાં સ્થાન હતું. પરમ કૃપાળુદેવ સાથેના પત્ર લખે છે ત્યારે કૃપાળુદેવ એને કેવી રીતે લખે છે કે જૈન ધર્મની શ્રેષ્ઠતા બતાવવા માટે થઈ અને કૃપાળુદેવે પહેલા વહેલા એક શ્લોક લખ્યો હરિભદ્રાચાર્યનો, પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિશ્ચુ युक्ति मद वचनम यस्य तस्य कार्य परिग्रह। मने कोई महावीर प्रत्ये पक्षपात नथी, तेम कपिल आदि मुनियो जेने इतर दर्शन नी रचना करी छे एना प्रत्ये द्वेष नथी, पण जेनु वचन युक्ति युक्त छे एना कार्य अमे करीए छीए। अने महावीर नु वचन छे के जेने एगम जाने से सव जाने, जे सव जाने ते एगम जाने, जे एक ने जाने छे ते सर्व ने जाने छे। कृपाळु देवे लख्यू जेने आत्मा जाण्यो तेने सर्व जाण्यो। अने आपणे पण आजे श्रीमद राजचंद्र ग्रंथ छे एना पहेलना पाना उपर ए वाक्य मुकायुं छे, निर्ग्रंथ प्रवचन, जेने आत्मा जाण्यो तेने सर्व जाण्यो। ए मनसुख राम ने आ एक तर्क आपे छे जैन धर्मनी श्रेष्ठतानो, एनी विशेषता आपे छे धर्मनी, के जिनेश्वर भगवंते श्रुत धर्म चारित्र धर्म कयो अने हवे श्रुत धर्म कया प्रकारे कयो छे। कृपाळु देव कहे छे वाक्य आपणे जरा उपयोगमां लईशुं, आत्मा साथी केम अने केवा प्रकारे बंधायो छे, आ ज्ञान जेने थयुं नथी तेने ते साथी केम अने केवा प्रकारे मुक्त थाय तेनू ज्ञान पण थयुं नथी। एटले जेने बंधनु ज्ञान नथी एने मोक्षनु ज्ञान नथी, अने जेने मोक्षनु ज्ञान नथी एने बंधनु ज्ञान होवुं पण संभवतुं नथी। केवळ आत्मानी वात करे અને આત્માનું બંધનું કારણ શું છે, આત્મા સાથી બંધાયો છે એ બાંધનાર બીજો છે કે પોતે છે, પોતે પોતાના જ કર્મથી બંધાયો છે કે નહીં, આ વસ્તુની સ્પષ્ટતા જેનામાં નથી એની મુક્તિનું જ્ઞાન પણ અધૂરું જ છે। કારણ કે સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે, મુક્ત થવું હશે તો પેલા બંધનું જ્ઞાન જોશે। માત્ર સંવર અને નિર્જરાને વ્યવહારમાં ખપાવી દેવાથી કામ નહીં થાય, આશ્રવને જાણવા પડશે કે એક એક આશ્રવની વિદ્યમાનતા છે ત્યાં સુધી બંધના કારણો ઉભા છે, અને બંધના કારણો ઉભા છે તો કારણ છે ત્યાં સુધી કાર્ય અવશ્યમ ભાવી થાય થાય અને થાય। ઇફ કોઝ એક્ઝિસ્ટ ધેન ઇફેક્ટ વિલ ફોલો ઇનવેરિએબલી, વેધર યુ લાઇક ઓર નોટ, વેધર યુ વિશ ઓર નોટ, કોઝ ઇઝ ધેર, રિઝલ્ટ વિલ કમ પોઝિટિવલી, ઇફેક્ટ વિલ ફોલો ઇનવેરિએબલી। તો બંધ આત્મા સાથી બંધાયો છે, તો બંધ અને મુક્તિનું દર્શન જેના વિશે છે એ જ દર્શન જીવને નિકટ મુક્તિનું કારણ છે। આ વિતરાગનું શ્રુત, આ દર્શન, આ વિતરાગનો ધર્મ બંધ અને મોક્ષની વ્યવસ્થા યથાર્થપણે કહે છે, અને એ વ્યવસ્થાનો અંતરાશય જે અત્યારે ભૂલાઈ ગયો છે, એકાંતમાં પકડાઈ ગયો છે, એ પરમ કૃપાળુ દેવ કે છે એ આશય જાણનાર આ ક્ષેત્રે અને આ કાળે જો કોઈ હોય તો તે અમે છીએ। એટલે આત્મસિદ્ધિના માર્ગની અંદર એણે આત્માના આ છ પદની વાત કરી છે। આ છે છ પદ એ આત્માનો શ્રુત, એ વિતરાગ દેવનો શ્રુત ધર્મ છે કે માત્ર આત્મા છે, આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કરતા છે। જો કોઈ એમ કે આત્મા કર્મનો કરતા નથી તો એને વિતરાગ દર્શનની પૂરી સમજ નથી, અને પોતે જ કરેલા કર્મનો તે આત્મા ભોગતા છે, તે કર્મનું ટળવાપણું છે, અને તે કર્મનું ટળવાપણું માટે ઉપાય છે, અને તે ઉપાય તે સુધર્મ છે। પેલા તો ઉપાય છે અને તે ઉપાય તે સુધર્મ છે। એ સુધર્મ એ દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નતયનો ધર્મનું જે સ્વરૂપ છે એ સુધર્મ છે, અને એના ઉપાય છે બંધ અને મોક્ષના, એ પક્ષ અને પ્રતિપક્ષના। પરમ કૃપાળુ દેવેને એક વાક્યમાં સરસ સમજાવી દીધું છે, તત્વની ચર્ચા આપણે અત્યારે અહીંયા ઓછી લઈશું। એમાં એણે કહ્યું છે કર્મ બંધ ક્રોધાદિથી અણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં સો સંદે। ભાઈ, જો ક્રોધથી કર્મબંધ છે તો એ કર્મબંધ હણાય છે નાથી, ક્ષમાથી। એટલે આ પ્રતિપક્ષ કારણ છે. ક્રોધનો પ્રતિપક્ષ ભાવ ક્ષમા છે. તું ક્ષમા ધર્મને ધારણ કરીશ તો ક્રોધથી જે કર્મનો બંધ થયો છે એ બંધ તૂટશે. તો બંધ સાથી બંધાય છે આત્મા અને એ સાથી છૂટે છે. આ બંને વસ્તુ, ક્રોધ કરનાર કોણ, પોતે કે બીજાનો ક્રોધ એને નેડો, પોતે જ ક્રોધ કર્યો છે. તો એ કર્મનો, એના ક્રોધથી બંધાયેલું કર્મ, તો કર્મનો કરતા આત્મા થયો કે બીજો કોઈ થયો, આત્મા થયો. એટલે આત્માનું ત્રીજું પદ આત્મા પોતાના કર્મનો કરતા છે. અને પોતાના અને કર્મનો એક સ્વભાવ છે. આ જળનો સ્વભાવ જેમ આત્માનો ચૈતન્યનો છે, એમ કે કર્મ પરિણામે, કર્મ સ્વભાવે પરિણામે. કર્મ બંધાયું એટલે એ પૂદગળનો સ્વભાવ છે કે એ પરિણમવાનું છે. અને એ શુભ હશે તો શુભ ફળ આપશે, અશુભ હશે તો અશુભ ફળ આપશે. અગ્નિને સ્પર્શ કરવાથી અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ. તો થવાનું જ છે, આ કર્મનો સ્વભાવ છે. તો શુભ કર્મ બંધાયું છે, આત્માને વળગેલું છે, એ જ્યારે વિપાક તરીકે ઉદયમાં આવશે ત્યારે એનું ફળ શુભ થશે અને અશુભનું ફળ અશુભ થશે. અને એ ફળનો ભોગતા કોઈ બીજો થશે, પોતે જ થશે. કર્મ હું કરું અને ફળ કોઈ બીજો ભોગવે, તો કે ના, એવી કોઈ વ્યવસ્થા વિતરાગ વિજ્ઞાનમાં નથી. તો આ ધર્મનું સ્વરૂપ છે. ધર્મના સ્વરૂપની અંદર આવું સ્વરૂપ જ્ઞાનીઓએ શ્રુત ધર્મનું બતાવ્યું છે કે આ શ્રુત ધર્મનો સંક્ષેપ, આ છ પદનો પત્ર, એ ધર્મનું સ્વરૂપ, આ શ્રુત ધર્મનો ઉત્કૃષ્ટ પ્રકાર જે 493 પત્ર છે, આવો ઉત્કૃષ્ટ વિતરાગ દર્શનનું અને આત્મધર્મનું સ્વરૂપ બીજે નથી. કેટલીય જગ્યાએ આત્માની વાત છે, મોક્ષની વાત છે, પણ એનું કરતાપણું હજી જીવને સમજાયું નથી, ભોગતાપણું પણ સમજાયું નથી. એટલે મુક્તપણામાં દોષ આવે છે, કારણ કે એ મુક્તપણાનો કોઈ વ્યવહાર એ સ્વીકારી શકતા નથી. નથી સ્વીકારી શકતા એનું કારણ કે એને આ કર્મનું કરતાપણું અને ભોગતાપણું એ બરોબર યથાર્થ પ્રમાણની અંદર જેમ વિતરાગે કહ્યું છે તેમ બેસતું નથી. એટલે એની પાસે આત્માના ત્રણ પદ છે કે આત્મા છે, નિત્ય છે અને એ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. એ બધું ત્રિકાળ શુદ્ધતા સાચી, પણ સંઘની અંદર એ મલિન છે એ પણ એટલું જ સત્ય છે. કારણ કે અનાદિકાળનું આ સત્ય એની નજર સામે હોવા છતાં પણ આપણે આંખ બંધ કરી દેવાથી એ વાતનો કંઈ લય થાય નહીં. તો એનો સ્વીકાર કરવો પડે કે આત્માના આ બીજા ત્રણ પદ છે. કે પોતાના કર્મનો કરતા છે, પોતાના કરેલા કર્મનો ભોગતા પણ છે, અને જ્યાં સુધી કરતા ભોગતાપણું ચાલુ છે ત્યાં સુધી એનો સંસાર ચાલુ છે. એ ટળવાપણું પણ એનું છે, પણ એનો ઉપાય છે એ સુધર્મ છે. અને એ ધર્મ છે એ વ્યવહારનો ધર્મ છે. એ વ્યવહારનો ધર્મ જો આરાધે નહીં તો એનાથી મુક્તિ થાય નહીં. જે પ્રકારે કરીને કર્મ બંધાયા તેથી વિપરીત પ્રકાર કરે તો કર્મનો બંધ છૂટે. આ એક સાદી, સરળ અને સમજાય એવી વાત છે, છતાં પંડિતોએ આ વાતને ક્લિષ્ટ ક્લિષ્ટ જટિલ ગૂંચવણામાં એવી નાખી છે કે કેટલાય જીવો કેવળ માત્ર બંધ મોક્ષ છે, કલ્પના ભાખે વાણી માય વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની તે અહીં. આવું શ્રુત ધર્મ વિતરાગનો સમજીને બેઠા છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે ધર્મનું સ્વરૂપ, એ ધર્મનું સ્વરૂપ બંધ અને મોક્ષનું સ્વરૂપ સમજવાનું છે. કે બંધ સેનાથી છે, મુક્તિ સેનાથી છે. અને જે ધર્મ, મહાત્મા ગાંધીએ પ્રશ્ન કર્યો કે ધર્મ કયો શ્રેષ્ઠ, પત્રાંક 530 અંદર ગાંધીનો એક પ્રશ્ન છે. એણે આફ્રિકાની અંદર હતા અને આ બંધ સેનાથી છે, મુક્તિ સેનાથી છે. અને જે ધર્મ, મહાત્મા ગાંધીએ પ્રશ્ન કર્યો કે ધર્મ કયો શ્રેષ્ઠ, પત્રાંક 530 અંદર ગાંધીનો એક પ્રશ્ન છે. એણે આફ્રિકાની અંદર હતા અને આફ્રિકામાં હતા એટલે અબ્દુલા શેઠ લઈ ગયા હતા. ગાંધી આફ્રિકામાં એટલા માટે ગયા કે મુંબઈની અંદર રહેતા ત્યારે બેરિસ્ટરી એની ચાલી ન શકી. હી વોઝ એ બ્રીફલેસ્ટ બેરિસ્ટર. એને લખ્યું છે કે આઈ વોઝ એ બ્રીફલેસ્ટ બેરિસ્ટર. એટલે ગિરગામમાં એની ઓફિસમાં એને એવા કેસ ન મળ્યા. એને પછી પોરબંદરના અબ્દુલા શેઠ, ગાંધી પોરબંદરના, એને ત્યાં આફ્રિકા લઈ ગયા. અને આફ્રિકાની અંદર પછી એને આ પ્રકારનું એના ઉપર પ્રેશર આવ્યું, કેમ કે આમ સજ્જન પુરુષ, જ્ઞાનીનો સંઘ પણ થયેલો, એટલે લોકોને એમ થયું કે આ અમારા ધર્મમાં આવે તો સારું. એટલે અબ્દુલા શેઠ એના ઉપર દબાણ કરે કે તમારે ઇસ્લામનો સ્વીકાર કરવો. અને ગાંધી ત્યાં ક્રિશ્ચિયન મિશનરીઓ સાથે એના મિત્રો અને એ બધાની અંદર જોડાયેલા, કેમ કે કામ લીગલ કરે અબ્દુલ્લા શેઠની પેઢીનું, એટલે એ લીગલની અંદર બધા ગોરા લોકોનો સંઘ, અને એની કેથોલિસિટી, એનું શિક્ષણ અને એનું દયાધર્મ જે આ લોકોની સેવા કરવાનો, એ બધો જોયો. કેમ કે એ એવી મિશનરીઓની પ્રવૃત્તિ ચાલતી હતી કે એને આફ્રિકા આખાને વટલાવવાનો ધંધો કરવાનો હતો. પણ એ જોઈને ગાંધીજી પ્રભાવિત થઈ ગયા. હવે એને એમ થયું કે ક્રિશ્ચિયનિટીની કેથોલિસિટી સ્વીકારું કે ઇસ્લામ ધર્મનું બ્રધરહુડ સ્વીકારું. હવે આની અંદર એને અસમંજસ થયો અને મૂળ વાત એ કે આ હિન્દુ ધર્મ તો ખોટો છે, એમાં તો વહેમ છે, અજ્ઞાન છે, અંધશ્રદ્ધા છે, બધું કુરૂઢિ છે, આવું બધું છે, એટલે એમાં નેગેટિવ ભાવ હતો અને આ બે ઉપરનો એને પોઝિટિવ ભાવ થયો. પણ ગાંધી બેરિસ્ટર હતા, વિચક્ષણ હતા. એને વિચાર કર્યો કે આપણે ધર્મ પરિવર્તન કરવું, એનો નિર્ણય લઈએ કે ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી. આ લેતા પહેલા કોઈક ડાયામણીની સલાહ લેવી, આપણે બધાને પૂછવું. અને એને 27 પ્રશ્નો કાઢ્યા. એ 27 પ્રશ્નોની કોપી કરી અને એ પોતે ઓળખતા તે બધા ધર્માચારીઓને ભારતમાં મોકલાવી. ભારતના તે વખતના આગેવાન એવા ધર્માચાર્યને મોકલાવી કે હું ધર્મ ભીડમાં છું, ધર્મની ભીડમાં છું અને આધ્યાત્મિક ધર્મ મંથનનો કાળ ચાલી રહ્યો છે, મારા મનમાં આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, તમે એ પ્રશ્નોનો ઉત્તર મોકલો. આમાં બધાને મોકલા, એમાં એને કૃપાળુદેવ સાથેનો સંપર્ક થયેલો પેઢી ઉપર, એટલે એને કૃપાળુદેવને પણ આ 27 પ્રશ્નો લખીને મોકલાવેલા. કોઈએ એને જવાબ ન આપ્યો, ગાંધીને કોઈએ જવાબ ન આપ્યો, કારણ કે અહીંયા તો 33 કરોડ છે, એક ઓછો તો ગયો, કાન ખજૂરાનો એક પગ ભાંગો તો શું અને રહ્યો તો શું. એટલે ગાંધી કઈ આ હિન્દુ ધર્મમાં રહીએ એવી કોઈને કઈ ખેવના ચિંતના હતી નહીં. પણ પરમ કૃપાળુદેવને થયું કે આ પોતે આત્મધર્મનો માર્ગ ચૂકી જશે. હવે આપણે જ કહીએ ને બધા ધર્મો સમાન છે, તો કહેત ને કે જવા દો ને, ભલે ને ક્રિશ્ચન થયું એમાં હું વાંધો છે, ભલે ને મુસલમાન થાય. પરમ કૃપાળુદેવને આની દયા આવી, જેમ જુઠ્ઠાભાઈને જોતા પરમાત્માના અંતઃકરણની અંદર જે થયું કે આનું કાળ ઝડપથી સમાપ્ત થયો છે, થવા આવી રહ્યો છે, માટે એમણે એમને સંકેત પમાડવાનું કામ શરૂ કર્યું. એમ ગાંધીનું એને સ્મરણ થતા એને થયું કે આ ગાંધીને એને એના ધર્મમાં સ્થિર રાખવો જોઈએ. એટલે ગાંધીના પ્રશ્નોના જવાબ આપ્યા. એ પત્રાંક 530માં આ 27 પ્રશ્નના જવાબ છે. ખૂબ ધીરજથી અને શાંતિથી વિવેકપૂર્વક એ વાંચવા વિચારવા. એમાં એક પ્રશ્ન ગાંધીએ કર્યો છે, આર્ય ધર્મ તે શું? આર્ય ધર્મ તે શું? હવે બીજા હોય તો જવાબ લખી નાખે ને કે મારો ધર્મ એ જ આર્ય ધર્મ, બસ હું જે માનું છું એ જ શ્રેષ્ઠ, બીજું કઈ હોય આ દુનિયામાં? જૈન ધર્મ એમ જવાબ દીધો હતો. પણ જૈન ધર્મ એમ જવાબ દીધો હતો અને કૃપાળુદેવને જૈન ધર્મમાં જરાય શ્રદ્ધા ઓછી નથી. એને મનસુખરામને તો છાતી ઠોકીને કીધું છે. એ તો 322 પત્રમાં આવ્યું છે કે તીર્થંકર દેવનો આશય જાણનાર અમે છીએ. અને મનસુખરામને કહે છે કે વેદાંતના ધર્મ કરતા જૈન ધર્મ ઉત્કૃષ્ટ છે. મોક્ષમાળામાં પણ લખ્યું છે કે જૈન જેવું બીજું કે દર્શન નથી. છતાં ગાંધીને જવાબ લખે છે કે આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને, શબ્દ મૂક્યો છે પક્ષ, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ ની જે પક્ષ પામે તે પરમાર્થ. આ દરેકે દરેક ધર્મને સમજે છે, એની સાથોસાથ એને પોતાનો પક્ષ કરી લીધો છે. ધર્મમાં હોય ત્યાં સુધી વાંધો નથી, પણ તું પક્ષમાં ક્યાંથી ઘૂસી ગયો? સત્ય ધર્મમાં હોવું એક ચીજ છે અને પક્ષમાં હોવું એ બીજી ચીજ છે. પક્ષમાં આવતા તો ધર્મનું બીજું વ્યાપક સ્વરૂપ આપણી આંખની અંદરથી અંતરાઈ જશે, આ તો અંતરાય પડી જવાનો આપણને. એટલે કહ્યું કે સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતિ વેદાંતને આર્ય ધર્મ કહે એમ સાધારણ છે. આર્ય એટલે શ્રેષ્ઠ ધર્મ. હવે ગાંધીએ પ્રશ્ન પૂછ્યો છે કે શ્રેષ્ઠ ધર્મ કયો? એટલે કૃપાળુદેવે કીધું નથી કે જૈનનો, ઉલટાનું એમ કે હાઉ પોતાનું કહેશે, જૈન જૈનનું કહેશે, બૌદ્ધ બૌદ્ધનું કહેશે, વેદાંતિ વેદાંતને કહેશે. તથાપી જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય માર્ગ તેને આર્ય ધર્મ કહે છે. જ્ઞાનીઓ આ કહે છે, બાકીના લોકો જે કહેતા હોય સૌ પોતપોતાની ગાય. જ્ઞાનીઓ શું કહે છે કે જેનાથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય, હવે આ ગાંધીએ પાછા આ બેરિસ્ટર હે પનારો પડ્યા હતો, આ બેરિસ્ટર પતલા, એટલે એણે તો 27 પ્રશ્નો એક સાથે લખ્યા છે, એટલે એને એમ હતું કે આ કંઈક કેસે ખરા, પોતાનું દરેક પોતાના ધર્મનું કેસે, એટલે ગાંધી એમ માન્યું કે આવું કંઈક કેસે, એટલે એને બીજો પ્રશ્ન મૂક્યો છે કે જે ધર્મ ઉત્તમ છે એમ તમે કહો છો તેનો પુરાવો માગી શકાય ખરો, હજી કીધું નથી હો, પહોંચ્યો નથી કાગળ, પણ આ પ્રશ્ન તો એને ઇન એડવાન્સ મોકલી દીધો છે, કારણ કે એને ગાંધીને એમ છે કે આવું પોતપોતાનો ધર્મ શ્રેષ્ઠ કહેવાના છે, અને કૃપાળુ દેવે લખ્યું જ નહીં કે જૈન શ્રેષ્ઠ છે. અને ઓલાએ પ્રશ્ન કર્યો છે કે તમે જો એમ કહો છો આ ધર્મ ઉત્તમ છે તેનો પુરાવો માગી શકાય ખરો, હોય તો આપો પુરાવો. કૃપાળુ દેવે એ પ્રશ્નનો જવાબ પણ આપ્યો એને, ગાંધીને, એ કહે છે કે પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો અર્થ અનર્થ ધર્મ અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. સારું થયું તમે પુરાવો માગ્યો, હી એપ્રિશિએટેડ કે સાચો છું, તો એવિડન્સ માગ, પુરાવો માગ, અને જો પુરાવો ન માગો તો ધર્મ ને અધર્મ અર્થ ને અનર્થ બધું હરખું થઈ જશે. માટે એમને એમ કોઈ કહે કે આ ઉત્તમ, પુરાવો માગ્યા વિના માનવું નહીં. જો આને ખબર છે કે હું કેની સાથે વાત કરું છું, બેરિસ્ટર સાથે. આ બુદ્ધિથી વાતને સમજવાના છે, તો કે પુરાવો માગવો જ, જરૂર માગવો, પુરાવા વિના કોઈ વાતનો સ્વીકાર કરવો નહીં. વિધાઉટ એવિડન્સ નો કેસ હેઝ બીન ડિસાઇડેડ ઇન ધ કોર્ટ ઓફ લો. તો એણે કીધું કે પુરાવો માગવો. હવે જુઓ, આપે છે પુરાવો, કૃપાળુ દેખે છે, પ્રમાણથી જ ઉત્તમ અને અનુત્તમ જણાય છે. પુરાવાથી જ ખબર પડે કે ઉત્તમ શું ને અનુત્તમ શું. જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ અને તે જ બળવાન. પુરાવામાં બે વાત મૂકી, જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય. એક કે તારો સંસાર નાશ થવો જોઈએ ભાઈ, સંસાર પરીક્ષણ થવો જોઈએ, સંસાર સમાપ્ત થવો જોઈએ, સંસાર સમેટાઈ જવો જોઈએ, અનંતનું પરિભ્રમણ ટળવી જવું જોઈએ, તો સંસારથી પર થવો જોઈએ. અને બીજું, નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવા, પછી તારો જે સ્વાભાવિક સ્વરૂપ છે એ પાછું રહેવું જોઈએ. કૃપાળુ દેવની તો આ એટલું બધું જબરજસ્ત એમનો અતિશય છે કે તું સંસારથી પર જા એટલે કાંઈ અલોક ન થઈ જા, જ્યોતિમાં જ્યોતિ મળી જાય ને સિંધુમાં બિંદુ મળી જાય ને પછી તું ક્યાંય રહેતો નથી, ઈશ્વરના દરબારમાં ઈશ્વરની યારે ભેડો પડી ગયો, ના ભેડો ન ભળાય. નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવે, આ બે વાત મૂકી, કે સંસારથી એક તો પરીક્ષણ થાય તારો સંસાર, સંસારમાંથી તો ઉઠી જા. હવે સંસારમાંથી ઉપર ગયો એટલે એ તો જેને આપણે પંચમ ગતિ કહીએ એવી મોક્ષ ગતિમાં પહોંચ્યો, અને પછી સ્વભાવમાં સ્થિતિ ન હોય તો પછી એનું અસ્તિત્વ જ ભીલાઈ જાય. એટલે કે છે બીજો પુરાવો કે નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય, પાછો એવું હોય કે બળવાન પણ તારી સ્થિતિ રહી ત્યારે તારી સ્થિતિ ડગે નહીં. સિદ્ધશિલામાં બિરાજમાન જીવો એને અચળ સ્થાનમાં બેઠેલા છે, હવે એ ડગે એમ નથી, હવે સંસારનું કોઈ પ્રલોભન એને પાછા ખેંચે એમ નથી. અરે ભાઈ, સંભવામી યુગે યુગે એ કોઈ બીજી માન્યતાનો મંત્ર છે, અહીંયા તો મોક્ષે ગયો છે એને હવે સંભવવાની જરૂર નથી, અને જે સંભવે તે સિદ્ધ ન કહેવાય. યુગે યુગે આવવાનું શું કામ છે ભાઈ, સંસારમાં પાછો આવે એક આખી અવતારની વ્યવસ્થા છે, એ અવતારની વ્યવસ્થામાં મુક્તિની કલ્પનામાં એની ક્ષતિ છે, એટલે અવતાર લેવો પડે. અવતાર લેવો પડે તો સંસાર પરીક્ષણ થયો નથી, માટે નિજ સ્વભાવમાં બળવાનપણે જે સ્થિતિ કરાવે ડગે નહીં ક્યારે. સિદ્ધ શિલા ઉપર ગયો તો અચલ અને અટળ સ્થાનની અંદર એ જ્યારે સ્થિત થાય તો કે જે તેજ ઉત્તમ અને તેજ બળવાન, આ ધર્મનું સ્વરૂપ છે. આવું ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, પરિણામે સરસ આવ્યું. હો, ગાંધી લખે છે એની આત્મકથામાં કે રાયચંદભાઈના પત્રથી મારી બધી જ શંકાઓનું સમાધાન થયું, હું ઠરીને ઠામ થયો, હિન્દુ ધર્મમાં મને મારા પોતાના ધર્મમાં જે જોઈએ તે મળી આવે એમ છે. કેમ કે કૃપાળુ દેવે એને મણિરત્ન માળા, પછી યોગ સળ દર્શન સમુચય આવા બધા પુસ્તકો મોકલ્યા હતા, એ વાંચ્યા અને કે છે ધર્મ પરિવર્તનમાંથી હું બચી ગયો, અને એનું શ્રેય રાયચંદભાઈનું. જાણે રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. મારી આધ્યાત્મિક ભીડના મંથનના કાળમાં રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. આવું તો અદભુત યોગદાન આ પુરુષનું છે. જગતવંદ્ય વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજી હોય તો એ ગાંધીજી આફ્રિકા કમાવા ગયા, ભારતમાં એની પ્રેક્ટિસ ન હાલી, અને એ જ્યારે ભારતમાં પાછા ફર્યા અને ત્યારે ત્યારે ભારતને પોતાનો લાલ એ મોહનદાસ ગાંધીના રૂપમાં પાછા આવ્યા, નહીં તો એ કાં તો માઇકલ ગાંધી હોત અને કાં મોહમ્મદ ગાંધી હોત. પણ ભારતને, હિન્દુસ્તાનને મોહનદાસ ગાંધી એના એને રૂપમાં પાછા લાવનાર જો કોઈ પુરુષ હોય, અને મોહનદાસના રૂપમાં આવ્યા, એ જ સ્વાતંત્ર્યની ચળવળ કરી, અને આજે આપણે 51મું વર્ષ સ્વાતંત્ર્યનું ઉજવીએ છીએ, 50 વર્ષ પૂરા થયા છે. અને એની પાછળ જો કોઈ અહિંસક યુદ્ધ અને સત્યના પ્રયોગો કરીને સ્વરાજને લાવનાર હોય તો એ ગાંધી હતા, પણ એને આ મંત્ર આપનાર કૃપાળુ દેવ હતા. જેમ વિવેકાનંદ પાછળ રામકૃષ્ણ હતા, જેમ આપણે કહ્યું કે શિવાજીની પાછળ રામદાસ હતા. શિવાજીનું ધર્મ સામ્રાજ્ય હતું, એ ધર્મ સામ્રાજ્યનો પ્રાણ રામદાસનો બોધ હતો. એમ આ સત્ય અને અહિંસાથી જેણે ભારતનું સ્વાતંત્ર્ય મેળવ્યું એની પાછળનું પ્રાણ તત્વ તરીકે, પ્રેરક તત્વ તરીકે શ્રીમદ રાજચંદ્ર હતા. આવો તો પરમ કૃપાળુ દેવનો આ ભારત વર્ષ ઉપરનું અદભુત ઉપકાર છે. એ ઉપકાર માટે વર્ધાના પવનાર આશ્રમની અંદર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત સવારે વંચાતું હતું. સમય તો મારો બીજી વાતમાં વયો ગયો, પછી કોઈ વાર વાત લઈશું. તો ધર્મનું આ સ્વરૂપ છે, અને એ ધર્મના સ્વરૂપ સાથે બીજી વાત મૂકી. જ્ઞાનીઓ કહે છે કે આવો ધર્મ કે જે ધર્મ સંસારને પરીક્ષણ કરાવે, જે ધર્મ આપણને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવે, જે ધર્મથી જીવ બંધ આત્મા સાથી બંધાયો છે તે પણ જાણી શકે, અને જે ધર્મ આત્મા સાથી મુક્ત થાય એ પણ જાણી શકે, એવો જે ધર્મ આત્માના 6 પદમાં આ ધર્મનું સ્વરૂપ છે. આ 6 પદનો પત્ર અને 6 પદના પત્રને વ્યવહારિક રૂપમાં કે મોક્ષ કેમ થવાય અને મુક્ત કેમ થવાય એની સાથે જ્યાં ઉપાય અને સુધર્મ આપ્યા છે 6 પદની અંદર, એ પત્રમાં માત્ર આત્માના સ્વરૂપનો, આત્માનો ધર્મ આપ્યો, પછી કૃપાળુ દેવે મોક્ષનો માર્ગ આપ્યો. આત્મસિદ્ધિમાં એ 6 પદ અને સાથે આત્માની મુક્તિનો માર્ગ આપ્યો. એટલે સમજાવવા એટલે વિચારવા આત્માર્થીને, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો, કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો, કોઈએ મોક્ષને ગાયો, પણ મોક્ષ માર્ગ તો રહી જ ગયો. આ મોક્ષ માર્ગ રહી ગયો, પરમ કૃપાળુ દેવે મોક્ષ માર્ગને ગાયો, નિશ્ચય વ્યવહારની સંધિને ગાય. એટલે એણે કહ્યું કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી રહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહેલ. આવી શ્રુતિની સંધિ અને આવો વિતરાગનો શ્રુત ધર્મ આત્મસિદ્ધિના રૂપની અંદર, મૂળ માર્ગના પદની રૂપની અંદર, 6 પદના પત્રના સ્વરૂપની અંદર, અદભુત ભેદ જ્ઞાનનું કાવ્ય, જડને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન એ રૂપની અંદર કોઈ અદભુત માર્ગ શ્રુત ધર્મ, આવો ધર્મ આપણને મળ્યો. ધર્મની ભાવના, આ ધર્મનું શ્રવણ થવું આ જીવને બહુ દુર્લભ છે. જીવને આવો સાચો ધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. આ ભાવનામાં, ધર્મ ભાવનામાં એ ચિંતવવાનું છે કે જીવને ઘણી ઘણી પ્રકારના કુમત, કુસંગ, કુધર્મ, ધર્મના નામે મિથ્યા વાસનાઓ બધું જ મળશે, પણ આત્માની શુદ્ધતા જે કરે, આત્માની મલિનતાને જે હટાવે, આત્માને અનાદિ અનંતના કર્મ બંધથી મુક્ત કરે, સંસાર પરીક્ષણ કરે અને આત્માને પોતાના સ્વભાવમાં સ્થિતિ કરાવે એવો બળવાનપણે એવો ધર્મ આ જીવને મળવો દુર્લભ છે. ધર્મ દુર્લભ ભાવનામાં આ વિચારવું કે બધું મળશે જીવનમાં, પણ આવો ધર્મ ક્યારેય નહીં મળે. આ ધર્મ દુર્લભ ભાવના છે. અને પછી વાત આવે છે, આપણે આગળ વધીએ છીએ, બોધિ દુર્લભ ભાવના. બોધિ દુર્લભ ભાવનાની અર્થ છે કે હે બોધિરત્ન, સમ્યકત્વ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમ ઉમાસ્વાતીજી તત્વાર સૂત્રમાં કહે છે. આ તો બોધિરત્ન બહુ મુશ્કેલ છે. અનાદિકાળના નિગોદરૂપ અંધારા કુવામાં રહેલા અને ફરી ફરી જન્મ મરણના દુઃખથી પીડાતા જીવોને એવી પરિણામ શુદ્ધિ ક્યાંથી થાય? કે જેથી તે નિગોદરૂપ અંધકારમય કુવામાંથી બહાર આવે. અર્થાત પ્રથમ તો એવી પરિણામ વિશુદ્ધિ દુર્લભ છે અને અનાદિ નિગોદમાંથી નીકળવું મહાદુર્લભ છે. એટલે આ જીવને કહે છે કે કદાચ આ હવે બોધિની દુર્લભતા, ધર્મ મળે તો પણ બોધિ કેવો દુર્લભ છે એ જ્ઞાની પુરુષ હવે સમજાવે છે કે ધર્મનું શ્રવણ પણ થાય પણ બોધિ આ જીવને ધર્મ યથાર્થ રૂપે સમજાય. પરમ કૃપાળુ દેવે આ બોધિને સમજ શબ્દની અંદર મૂક્યો છે.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનું, સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન.
આ સમજ બહુ મુશ્કેલ છે. સૌભાગભાઈને પરમ કૃપાળુ દેવે જયારે પ્રશ્ન મૂક્યો હશે એ પુરુષે કે સમજવું એટલે શું, એને 560 અને 61 ના પત્રમાં કહે છે સમજ્યા તે સમાયા. અને જે સમજ્યા તે સમાઈ રહ્યા, જેટલી જેટલી સમજણ આવે તેમ તેમ જીવ સ્વરૂપમાં સમાતો થાય. આ સમજણ એટલે બોધિ આવે. જે પ્રકારે વિતરાગ પુરુષે માર્ગનું સ્વરૂપ જે પ્રકારે કહ્યું છે તે યથાર્થપણે ગ્રહણ થાય, યથાર્થપણે સમજાય અને એમાં કોઈ પણ પ્રકારના નય ભેદ ભાંગા એની ભંગીમાં કે આવા કોઈ પણ પ્રકારના તર્ક કે એવા વાદ વિવાદ આ બધા અનિષ્ટોથી દૂર એવો શુદ્ધ ધર્મ, જેમ કર્મથી શુદ્ધ આત્મા મેળવવો દુર્લભ છે એમ આવા બધા કચરાઓથી દૂર શુદ્ધ ધર્મને પામવો દુર્લભ છે. નહીતર મતભેદથી જ વીંટળાયેલો ધર્મ આપણે સામાન્ય રીતે પામતા હોય, મેળવીએ પણ એની સાથે આપણે તુલના કરવા બેસી જઈએ છીએ. ધર્મને પામવામાં બોધિ મેળવવી હોય તો તુલના ન કરવી. જો બોધિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ દિવસ ધર્મમાં તુલનાત્મક દ્રષ્ટિ નહીં કરવાની. એટલે કૃપાળુ દેવે આ મૂક્યું છે અહીંયા કે એ ધર્મ આવો કદાચ જીવ નિગોદમાંથી બહાર આવ્યો. એક તો પેલા જીવની પહેલી અવસ્થા નિત્ય નિગોદ, એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે અને એ જીવ નિગોદમાંથી બહાર આવે તો એ આવે ત્યારે એ વ્યવહાર રાશિમાં જીવ આવ્યો. એ વ્યવહાર રાશિમાં આવે તો પણ એને ત્રસપણું ન મળે, સ્થાવરપણું રહે. એ પૃથ્વી કાયમાં, એ વાયુ કાયમાં, એ વનસ્પતિ કાયમાં, એ તેવું કાયમાં અનંતા યુગ સુધી પડ્યો રહે. મૂઢ અવસ્થાની અંદર એકેન્દ્રીના જીવ તરીકે યુગના યુગ જેમ નિત્ય નિગોદના અંધકારમાંથી નીકળી શકતો નથી એમ સ્થાવરપણામાંથી પણ ત્રસપણું પામી શકતો નથી. અને કદાચ તસપ્રણું પામે તો પણ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય આ બધું ઉત્તરોત્તર દુર્લભ છે. એ પાંચ ઇન્દ્રિયપણું પામે તો પણ એમાં એ મન સહિતનું પામે તો પણ તિરેંચપણું હોય, તિરેંચ પંચેન્દ્રિય, તો પણ મનુષ્યપણું પામવું તો અતિ દુર્લભ છે. અને મનુષ્યપણું પામે તો છ પર્યાપ્તિ યુક્ત એવો પરિપૂર્ણ એનો દેહ હોય અને એમાં સંગણીપણું આવે એ તો અતિ અતિ દુર્લભ છે. આ બોધિની દુર્લભતા. અને આવું સંગણીપણું આવે ત્યારે પણ એ સંગણીપણાના વિવેકથી ધર્મને યથાર્થ સમજે, ધર્મના સ્વરૂપને યથાર્થ સમજે. આ સ્વરૂપ મતભેદથી પર છે. હોય મતારથી તેહને થાય ન આત્મ લક્ષ. આત્મસિદ્ધિની અંદર કૃપાળુ દેવે આત્મસિદ્ધિ લખી વિચારવા આત્માર્થીને, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. આ આત્મસિદ્ધિ લખી જગતના તો અનંત પ્રકારના જીવ છે એમાંથી કયા જીવને ટાર્ગેટ બનાવ્યા, વિચ ઇઝ ટાર્ગેટ ક્લાસ આત્માર્થી. એ આત્માર્થીમાં મતાર્થીના લક્ષણ કીધા. એ આત્માર્થીમાં ભગવાને મતાર્થીના લક્ષણ કીધા કારણ કે આપણું આત્માર્થીપણું મતાર્થથી ખરડાયેલું છે. એ ભગવાને જોયું કે આને આત્મા પ્રાપ્ત કરવો છે, આ આત્માર્થી બહેનો છે પણ આનામાંથી હજી મતાર્થપણું ગયું નથી. અને આ મતાર્થપણું શું છે એ કહ્યું. પોતાનું આ અભિમાન છે, કુગુરુ છે, પોતાના આ માનને કારણે એ અસદગુરુને દ્રઢ કરે છે, એ આવા ભેદ જ્ઞાનને, આવા જુદા જુદા ભાંગા ભેદ જીન દેહના પ્રમાણ આને બધાને આ બધું ધર્મ માની રહ્યો છે. આ બધા મતાર્થના લક્ષણો કીધા. જે જીને દેહ પ્રમાણને સમવસણરાદી સિદ્ધિ વર્ણ સમજે જીનનું રોકી રહે એની જ બુદ્ધિ, આ એને મતાર્થીના લક્ષણમાં કીધા છે. આ બધા દેવાદિગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન માને નિજમત વેસનો આગ્રહ મુક્તિ નિદાન, બસ અમે જે ભેદ કહીએ છીએ એ જ ધર્મનું સ્વરૂપ છે. અને પોતાના મતનો અને પોતાના વેશનો આગ્રહ છે. દિગંબર થયા સિવાય મોક્ષ ન થાય, શ્વેતાંબર થયા સિવાય મોક્ષ ન થાય, ધોળા કપડાથી ન થાય, પીળા કપડાથી ન થાય, ભગવા કપડા વિના ન થાય, કમંડલા ન લ્યો તો ન થાય, પાત્રા ન ઉપાડો તો ન થાય, આવા આ બધા માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન એનું લક્ષણ કેમાં કીધું છે? મતાર્થીમાં. અને કોના માટે? એ આત્મસિદ્ધિમાં ઓલે આત્માર્થી માટે જે આ માર્ગ કીધો છે એને કીધું છે. કારણ કે જીવમાં છદમસ્તપણે મતાર્થપણું ભારોભાર ભર્યું છે. આત્માર્થના નામે પણ મતાર્થને પોષતો હોય છે એને કૃપાળુદેવ કહે છે. ધર્મની મિથ્યા વાસનાઓથી આ જીવનું અનંતનું અનંતકાળનું રખડવું થયું છે. માટે એમાંથી બહાર આવો. કારણ કે જ્યાં સુધી મતાર્થી હશે ત્યાં સુધી એને આત્માનો લક્ષ થવાનો નથી. એટલે એને કહ્યું કે લક્ષણ કયા મતાર્થીના? મતાર્થ જાવા કાજ, એટલે બોલો કે જોવા કાજ. મતાર્થ કોઈના જોવા નથી. આપણે આનો મતાર્થ શું, આનો મતાર્થ જોવા નથી. જ્યારે વિચારીએ ત્યારે મારો મતાર્થ જાય એને માટે કયા છે. તો આવું સ્વરૂપ આ બોધિ પામવી દુર્લભ છે. જ્ઞાની કે છે જુદા જુદા પંથ પડી ગયા છે, ભિન્ન ભિન્ન મતવાળા છે, તેઓ પોતે જે મત માનતા હોય તેના ઉલ્લાસમાં રસિક છે. કુયુક્તિનો ઉપયોગ કરીને એને ફેલાવવામાં પણ રસ છે. કેનો ઉપયોગ કરે છે? કુયુક્તિનો, લોજિક. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે, આ મનસુખ રામ સુરીરામ ત્રિપાઠીને લખ્યું છે કે જો તમે તર્કથી કહેતા હો તો કુતર્કથી આખા જિનમતનું ખંડન કરી શકું, આખી સૃષ્ટિનું ખંડન કરી શકું, પણ એથી કલ્યાણ નથી. એટલું તર્કનું બળ છે આ પુરુષને. પણ કે છે આ વિષય શ્રદ્ધાનો છે, તર્કનો નથી. તમે અમારી સામે જો તર્કથી વાત કરતા હો તો તર્કથી તો અમે આની સૃષ્ટિનું ખંડન કરી શકીએ એવું સામર્થ્ય અમે ધરાવીએ છીએ. પણ આ માર્ગ તર્કનો નથી, આ તો પામવાનો માર્ગ છે, સ્વરૂપને પામવો છે. તર્કમાં ને તર્કમાં તો બફમમાં રહી જશું આપણે. આ શું ફેલાવવાની આપણને ઝંખના જાગી છે? કુયુક્તિનો ઉપયોગ કરી એને ફેલાવવામાં રસ છે. અને સ્થિતિ કેવી છે? કે જે દેવતાઓ સાનિધ્ય કરતા નથી, સમીપ પધારતા નથી કે તેઓને પૂછીને સત્ય પંથનું નિરાકરણ કરીએ. મર્મને જાણનાર કોઈ એવો મહાપુરુષ પણ દેખાતો નથી તો જેને જઈને પૂછીએ. માટે આ કાળમાં તો જે ધર્મ ઉપર દ્રઢતા રાખે છે એ જ પુણ્યશાળી માનવો. આ વાત કરે છે, એમાં કહે છે કે બોધિ શું છે? તો બોધિનું સ્વરૂપ તો એ છે કે જે સાધે તે મુક્તિને લહે. એમાં કહે છે કે હે ચેતન, જ્યાં સુધી આ દેહ રોગથી શિથિલ થયો નથી, જ્યાં સુધી ઘડપણથી ક્ષીણ થવા નથી માંડ્યો, જ્યાં સુધી પાંચે ઇન્દ્રિયોનો સમૂહ પોતપોતાના વિષયો લેવા સમર્થ છે, જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં તારે હિત અર્થે પ્રયત્ન કરવો ઘટે. કેમ કે રોગ આવીએ, ઘડપણ આવીએ, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થશે, આયુષ્ય પૂર્ણ થશે, ત્યારે તું શું કરીશ? માટે અવસર છે. તળાવ ફાટી જાય અને પાણી બહાર ચાલ્યું જાય ત્યાર પહેલા તું ધર્મરૂપી પાળ બાંધી લે. અવસર આવ્યો છે ત્યારે જ કામ કર. માથે કો પી રહ્યો છે કાળ રે, ઊંઘ તને કેમ આવે, પાણી પેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે. બોધિને પ્રાપ્ત કર. ધર્મ તો મળ્યો છે પણ બોધિ વિના રહી જાયશ. આ ધર્મની દુર્લભતા કીધી, એ ધર્મના આંગણા સુધી પહોંચ્યો પણ બોધિ પ્રાપ્ત કરતો નથી કે આનો મર્મ શું છે, શું કરવાનું છે મારે આ ધર્મથી. એટલે કે છે કે આ ધર્મ મેળ્યો છે એ તો ચક્રવર્તીના ભોજન જેવો છે. એક વાર મેળ્યો એ મેળ્યો, પછી ચક્રવર્તીને ત્યાં ભોજન કરવા માટે બીજી વાર વારો આવે નહીં. આ જે મેળ્યો છે ધર્મ એ તો સમુદ્ર જળમાં પડેલું ચિંતામણી રત્ન છે, અગાધ સાગરની અંદર પડેલું રત્ન. એકવાર ગુમાવ્યું તો ફરી હાથ આવવું મુશ્કેલ છે. અને આ બધા પાપના નિમિત્તો તો ચારે બાજુ ઉભા છે અને પડતા કાળમાં તો એ નિમિત્ત વધે છે, એનું બળ વધે છે. માટે કે છે કે તત્વ જિજ્ઞાસા, જગતના જીવની અંદર આવું મનુષ્યપણું આવે અને ત્યારે એને ધર્મ પ્રાપ્ત થયા પછી પણ બોધિ દુર્લભ છે. બોધિ દુર્લભ એટલા માટે કે એને ધર્મ તત્વમાં ઈચ્છા થવી દુર્લભ છે. કારણ આહાર, સંજ્ઞા, ભય અને મૈથુન આ ચાર સંજ્ઞામાં આખું જગત ડૂબી રહ્યું છે. આર્યપણું અને ઊંચું કૂળ અને દુર્લભ એવો ધર્મ મળે તો પણ તત્વ જિજ્ઞાસા થવી દુર્લભ છે. આને તત્વ જિજ્ઞાસા ક્યાંથી થાય? માટે કહે છે, હે ભાઈ, મનુષ્યપણું મળ્યું છે અને જો ધર્મના આંગણામાં ઉભો છું તો બોધિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર કે તત્વ શું છે, વિતરાગ પ્રણીત તત્વ શું છે. મેં તમારા પ્રણીત કરેલા તત્વને, ઉત્તમશીલને સેવ્યું નહીં, પણ તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. ભગવાન, આ હું ભૂલી ગયો, આવો ધર્મ તો મને પેલાય મળ્યો તો અનંતવાર આચાર્ય પણ મળ્યું, અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કર્યો અને છતાં રખડપટ્ટીમાં ભમ્યો, કારણ કે તત્વની જિજ્ઞાસા હતી નહીં. તત્વની જિજ્ઞાસા વિના આ બોધિની પ્રાપ્તિ ન થાય અને બોધિની પ્રાપ્તિ વિના આ ધર્મનું પરિણામ તો બોધિની પ્રાપ્તિ. જીવ બુજે, જીવ જાગી જાય. બોધિ એટલે જાગૃત થવું. જેમ ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થઈ એટલે જાગ્યા, અજ્ઞાનમાંથી જ્ઞાનનો પ્રકાશ થાય. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો, આ બોધિની કામના છે. આ બોધિ દુર્લભ બોધિ છે. પ્રભુ અમારા અંતઃકરણમાં એ બોધિ પ્રાપ્ત થાય. ધર્મશાસ્ત્ર શ્રવણ અતિ દુર્લભ છે. સદગુરુનો યોગ ન હોય તો પણ આ આપણને જાણવા બોધિ મળે નહીં, કારણ કે શાસ્ત્રમાં ધર્મ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના અંતરમાં રહ્યો છે. આવો મર્મ વાણી રૂપે સત્પુરુષ કહી શકે અને લેખીની રૂપે તો કોઈ વેરલો લાખો કરોડોની અંદર કહી શકે. પરમ કૃપાળુ દેવે આ મર્મને, અંતરમાં રહેલા મર્મને શબ્દસ્થ કરનાર તો આ 2000 વર્ષના મહાવીર પછીના કાળમાં આ એક પુરુષ એવો થયો છે કે જેણે ધર્મના મર્મની વાત કરી છે આત્મસિદ્ધિમાં, કે એ જ ધર્મનો મર્મ. તું મર્મ જાણી લે, આપણને બોધિ સુધી મૂકી દીધા છે. કે સમજી લે કે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ. આ તારે છેદી નાખવું છે ને, સંસારને પરીક્ષણ કરવો છે ને, કરી લે, આનાથી જ થશે એવી વાત કરી છે. માટે કહે છે કે નહીં તો જીવ વિકથાના રસમાં ધર્મની વાતને ભૂલી જાય છે. જિજ્ઞાસા વિના શ્રવણ કેમ થાય અને શ્રવણ થાય તો તત્વની ઉપલબ્ધિ કેમ થાય? જીવમાં જિજ્ઞાસુપણું જોઈએ. પણ કહે છે આ જીવ તો કેવો છે? તો કે રુદ્ધિ, રસ અને સાતા ગારવ આ ત્રણ ગારવથી જકડાયેલો છે. એને રિદ્ધિમાં રસ છે, એને સિદ્ધિમાં રસ છે અને એને સાતાશીલ્યાપણામાં રસ છે. એટલે ઘણીવાર એ ધર્મ કરતો હોય તો પણ આ ત્રણ ગારવ યુક્ત દશામાં કરતો હોય. એટલે આ ગારવથી જ્યાં સુધી મુક્ત થયો નથી ત્યાં સુધી બોધિ એને ઉપલબ્ધ થતી નથી. પરમ કૃપાળુ દેવે આ વાતને આત્માર્થી ભૂમિકાને જિજ્ઞાસુની ભૂમિકામાં મૂકી દીધો. 108મી ગાથામાં 38મેમાં એને આત્માર્થી રાખ્યો, ત્યાં આત્માર્થ નિવાસ, ગાથા 38. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકીતને વર્તે અંતર શોધ. જીવમાં જો જિજ્ઞાસા આવે, તત્વને પામવાની જિજ્ઞાસા, ભવે ખેદ અને અંતર દયા. આ દયા જગતની દયાથી પછી પોતાના સ્વરૂપની દયા આવીને ઉભી રહી છે. આ સ્વરૂપની દયા થાય ત્યારે કહે છે કે તો પામે સંકીતને, આ માર્ગ ત્યાંથી પ્રારંભ થાય. સંકીત એટલે બોધિ, સંકીત એટલે બોધિ છે, એ બોધિને પામે છે. એ કહે છે આ પ્રકારે દુર્લભમાં દુર્લભ બધા ગુણોનો ભંડાર એવું બોધિ રત્ન પ્રાપ્ત કર હે ચેતન. આ બધા ગુણમાં કે છે નિગોદમાંથી નીકળવું, ત્રસપણું પામવું, પંચેન્દ્રિયપણું પામવું, છયે પર્યાપ્તિ પામવી, સંઘની પંચેન્દ્રિયપણું પામવું, તેમાં મનુષ્યપણું પામવું, લાંબુ આયુષ્ય પામવું, આર્યપણું પામવું, ઉત્તમ કુળ મેળવવું, ધર્મ જિજ્ઞાસા પામવી, સદગુરુનો યોગ બનવો, તત્વ શ્રવણ પામવું અને બોધિરત્ન પામવું, એ ઉત્તરોત્તર કઠિન છે, અતિ કઠિન છે. તું બોધિરત્ન મેળવ, જો તું બોધિરત્ન પામીશ તો તું તારા સ્વરૂપને પામીશ. અને આ જગતની અંદર જો સૌથી કઠિનમાં કઠિન જો કોઈ રત્ન હોય તો બધી ભાવનાઓમાં છેલ્લી જીવની બધી જ ભાવના, આ સંસારની બધી જ ભાવનામાંથી છેલ્લે શું કે છે કે બોધિરત્ન.
આ બધું જ મળતા મળતા નિગોદમાંથી નીકળીને અહીં સુધી પહોંચ્યો છે. અને મનુષ્ય પણામાં પરમાર્થને અનુકૂળ એવા સંયોગો પ્રાપ્ત થયા છે. ધર્મનું શ્રવણ છે, સત્પુરુષનો બોધ એને મળ્યો છે, મર્મ એને મળ્યો છે. સામાન્ય રીતે મર્મ સત્પુરુષો શાસ્ત્રમાં મૂકતા નથી, એના અંતરમાં હોય છે અને પ્રત્યક્ષ મળે એને એ મર્મ કહે છે. પ્રગટ મુખ આગલ હૈ કહ બાત કહે, પરંતુ આ પરમ કૃપાળુ દેવની તો ઓર વિશેષતા છે, અનહદ ઉપકાર છે આ જગતના જીવો ઉપર. કારણ કે એને સત્ય ધર્મનો ફેલાવો પ્રકાશિત કરવાની અને જગતના જીવોની એવી કરુણા જેવી તીર્થંકરના હૃદયની અંદર કરુણા હતી કે તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવાની ઈચ્છા છે. તો તીર્થંકરની ઈચ્છા શું હતી? સવિ જીવ કરું શાસન રસી, જગતના તમામ જીવોને હું શાસન રસી, આત્માના રસિયા બનાવી દઉં, આત્માનું સુખ એને પ્રાપ્ત થાય. એટલે આ પુરુષ પાસે જે આખી વાણી અને એની પાસે ભાષાનો અતિશય હતો, એટલે એમણે ધર્મના મર્મને શબ્દમાં મૂક્યો. બાકી તો ધર્મના તત્વને શબ્દમાં મૂકનાર તો ઘણા આધ્યાત્મિક ગ્રંથો આપણી પાસે છે, પણ મર્મ શબ્દમાં આવે. છ પદના પત્રમાં મર્મ આપ્યો, આત્મસિદ્ધિની અંદર ધર્મનો મર્મ આપ્યો. આ મર્મ છે, એ બોધિ છે. આપણને અહીંયા અહીં સુધી બોધિ આપણને આપી દીધી, હથેળીમાં બોધિ આપી દીધી. માત્ર ધર્મનો સમજાવ્યો, ધર્મનો મર્મ આપી દીધો છે. આ બોધિ દુર્લભ ભાવના જ્ઞાનીઓ કે છે સંસારમાં ઉત્તરોત્તર બધું જ આ પૈણા પછી એને ધર્મનું શ્રવણ થાય તો પણ બોધિ પ્રાપ્ત થવી દુર્લભ છે. કે જેથી આ નિગોદથી માંડી અને આ પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તિયુક્ત દેહ સુધીનું પરિભ્રમણ છે, આ પરિભ્રમણમાં બધી ઉત્તરોત્તર મુશ્કેલમાં કઠિનમાં કઠિન જો કોઈ વાત હોય તો તેને આ ધર્મનું શ્રવણ પછી એમાંથી પ્રાપ્ત થવી બોધિ, એનો સાર, એનું તત્વ, એનું નવનીત, અને એ માટે જિજ્ઞાસા થવી જોઈએ. આ વિચારણા જ્યારે ભાવનાની કરીએ ત્યારે આવી તત્વ જિજ્ઞાસા કરવી. કૃપાળુદેવે કહ્યું જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. આવી વસ્તુની જિજ્ઞાસા રાખવા માટે આપણે ધર્મ ભાવના, આવો ધર્મ મુશ્કેલ છે, આવો ધર્મ દુર્લભ છે. ધર્મ દુર્લભ એટલે આત્માને સંસાર પરીક્ષણ કરાવે, નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવે. બોધિ એટલે આત્માને ધર્મનું આ તત્વ અને સાર એના જીવનની અંદર પરિણામ પામે એવા યથાર્થ રૂપની અંદર એ ધર્મનું સ્વરૂપ, આત્માના ધર્મનું સ્વરૂપ એવી બોધિ કે જે બોધના બળ વડે આ જીવ પુરુષાર્થી બને. બોધનું બળ ન હોય તો જીવનો પુરુષાર્થ પાંગળો બની જાય, પ્રમાદ પ્રવેશી જાય. બોધનો બળ એ જ પ્રમાદને જય કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પરમ કૃપાળુ દેવના વચનો, પરમ કૃપાળુ દેવના પત્રો, પરમ કૃપાળુ દેવના પદ એવા જીવનની અંદર આવવા જોઈએ, એ આપણા જીવનનું બળ બની જવું જોઈએ. ધીસ ઇઝ ધ લાઈફ ફોર્સ, ધીસ ધ વાઇટાલિટી ઇન અવર લાઈફ, ઇટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ વાઇટાલિટી. આપણે જીવનમાં આવું લાઈફ પાવર માટે થઈ અને અનેક પ્રકારના દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ અને એ બળથી આપણા જીવનને સશક્ત એવર યુથ રાખવા પ્રયત્ન કરીએ છીએ. પણ હવે તો આપણા જીવનને આપણે સ્પિરિચ્યુઅલી આ લાઈફ પાવર અને વાઇટાલિટી મેળવવી હશે તો પરમ કૃપાળુ દેવનો બોધ જે છે એ બોધિ આપણા જીવનની અંદર બોધ બળ જેટલું વધે એટલા પ્રમાણમાં આ બોધિ જાગૃત થશે. અને જેના જીવનમાં બોધિ પ્રગટિ છે, જે સ્વયં જાગૃત થયો છે, એવો પ્રગટ પુરુષ, જાગૃત પુરુષ એ પોતાના કર્મના બંધનોને વિદારી નાખશે, એનો પુરુષાર્થની ધારા જાગશે, એને અપ્રમત્ત અવસ્થાની અંદર સ્થિત થશે. કેવળ બોધ બળના આધારે 12માં ગુણસ્થાનકના અંત સુધી આ શ્રુત જ્ઞાનનું અવલંબન જ્ઞાનીઓએ ફરમાવ્યું છે. ક્ષીણ મોહ ગુણસ્થાનક સુધી આ જીવને, કારણ કે નિરાલંબન બોધ સ્થિર રહેવો કઠણ છે એમ પરમ કૃપાળુએ 648માં પત્રમાં કહ્યું છે. તો 12માં ગુણસ્થાનકના અંત સુધી, કેવળ જ્ઞાન ઉપજવાના પહેલા સમય સુધી અને ક્ષીણ મોહના છેલ્લા સમય સુધી આ શ્રુત જ્ઞાનનું અવલંબન જોશે. અને આ શ્રુત જ્ઞાન પરમ કૃપાળુ દેવે આપણને જે શુદ્ધ સ્વરૂપની અંદર સર્વજ્ઞનું આપ્યું છે એના વચનામૃતનું બોધબળ જોશે. આપણે ખૂબ ભક્તિ કરીએ પણ ભક્તિની અંદર બોધ જાગવો જોઈએ. બોધથી રહિતપણે કંઈ કરીએ તો બોધબળ વધશે નહીં. ધર્મને પ્રાણવાન બનાવવાનો છે, ધર્મને સજીવ બનાવવાનો છે, ધર્મને લાઈફ ફોર્સ બનાવવાનો છે. એ માટે થઈ અને આ બે દુર્લભ ભાવના બહુ મહત્વની છે. એક તો સાચો ધર્મ મળવો અને બીજું એ સાચા ધર્મ મળ્યા પછી એની ઓળખ થવી, એની ઓળખ થવી, એના તત્વને પામવું, આ બહુ દુર્લભ છે. આ બંને દુર્લભ ભાવનાની વાત કરી અને 12 ભાવના વિશેની જે આપણી ચિંતન હતું તે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આજે કંઈ એક પ્રભુની સ્તુતિ ગાવા માટેની વાત આવી છે, સમય તો થયો છે કા આપણે. તો હું બોલાવું છું, પાછળ આપણે ઝીલીશું. એમાં આખું પરમ કૃપાળુ દેવ અને એનો માર્ગ, એની વાત બહુ સરસ રીતે ખૂબ ઉપયોગપૂર્વક ભાવપૂર્વક આપણે બોલીશું.
રાજેશ્વર ગુરુ રાજનમો, પરમ કૃપાળુ દેવ નમો, શ્રીમદ સદગુરુ રાજ નમો, આત્મ સ્વરૂપી રાજ નમો. રાજેશ્વર ગુરુ રાજ નમો, દિવસ ઉગે તારું નામ સ્મરું, દિન ભર તારા કામ કરું, દિવસ વીતે તારું ધ્યાન ધરું, તુંજ ચરણે નિજ શીશ ધરું, રાજેશ્વર ગુરુ રાજ નમો, વિષય કષાય નું શમન કરું, માત્ર મોક્ષ અભિલાષ ધરું, ભવ ભ્રમણ નો ખેદ કરું, દિલ માં પ્રાણી દયા ધરું, રાજેશ્વર ગુરુ રાજ નમો, આત્મ શુદ્ધિ નો યજ્ઞ કરું, રાગ દ્વેષ ને દૂર કરું, નિત્ય નિયમ ના પાઠ કરું, ગુરુ આજ્ઞા નિજ ઉર ધરું, રાજેશ્વર ગુરુ રાજ નમો, વિષ દોહાનું રટણ કરું, યમ નિયમ નો છંદ કહું, ક્ષમાપનાનો પાઠ કરું, સ્મરણ મંત્રનો જાપ કરું, રાજેશ્વર ગુરુ રાજ નમો, મૂળ માર્ગનો રાહ ધરું, આત્મ સિદ્ધિનું ગાન કરું, અપૂર્વ અવસર ધ્યાન કરું, તેહ પરમ પદ લક્ષ કરું, રાજેશ્વર ગુરુ રાજ નમો, આજીવનનું એક જ ધ્યેય આત્મ સ્વરૂપ મુજ પ્રાપ્ત કરું, સહજાત્મ સ્વરૂપ સ્મરણ કરું, રાજપ્રભુનું શરણ ગ્રહું, રાજેશ્વર ગુરુ રાજ નમો, પરમ કૃપાળુ દેવ નમો, શ્રીમદ સદ ગુરુ રાજ નમો, આત્મ સ્વરૂપી રાજ નમો, સહજ સ્વરૂપી રાજ નમો, સિદ્ધ સ્વરૂપી રાજ નમો, રાજેશ્વર ગુરુ રાજ નમો, સુખ ધામ
મંગલમ ભગવાન
જ્ઞાન તે મીરાંધાન જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે મહાદેવ્યા કોક્ષીરત્નમ શબ્દ જેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલો ચનદાયકમ
અનાદિના અનંત પરિભ્રમણથી મુક્ત થવા માટે આ જીવે વિચારવંત થવું ઘટે છે. વિચારવંત થયા પછી જીવ પ્રજ્ઞાવંત થાય છે અને પ્રજ્ઞા એ જીવની મુક્તિનું કારણ છે. જે જીવ વિચારતો નથી એને સમજણ આવતી નથી અને સમજ નથી એને પ્રજ્ઞા પ્રગટ થાય નહીં. કૃપાળુ દેવે કહ્યું,
સમજ પીછે સબ સરળ હૈ બિનુ સમજ મુશ્કેલ યે મુશ્કેલી ક્યા કહું માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદે હોતા સો તો જલ ગયા ભિન્ન કિયા નિજ દે.
સમજ પછી તો બધું સરળ છે, બિનું સમજ મુશ્કેલ. આ મુશ્કેલી તો સમજ નથી ત્યાં સુધીની છે, સમજ પોતાની છે. પોતાની વિચારણાથી, પોતાની સુવિચારણાથી સમજ પ્રગટે. એ અન્ડરસ્ટેન્ડિંગ કમ્સ ફ્રોમ વિધિન. એ પોતાની વિચારણાની પ્રોસેસ છે. આ જીવ જ્યારે અંતર્મુખ થઈને પોતાના બરોબર નિજ સ્વરૂપની અંદર કેન્દ્રિત થાય એટલે આત્માની બધી શક્તિઓ પ્રજ્ઞાના રૂપની અંદર જોર કરે, અને જ્યાં સુધી સ્વભાવથી બહાર એ જ્યાં સુધી પોતાના ઉપયોગને લેતો હશે ત્યાં સુધી એ સંજ્ઞાના જોરમાં હોય છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ બધી સંજ્ઞાઓ છે. દસ દસ સંજ્ઞાઓથી સંસારમાં જોડાય છે, પ્રજ્ઞાથી જીવ સ્વરૂપમાં જોડાય છે. અને આ પ્રજ્ઞાની પ્રાપ્તિ વિચારથી છે, અને એ વિચાર સત્પુરુષના બોધના વચનોનું ગ્રહણ કરવાથી છે. એ વિચારને જ્યારે બોધનો વિચાર શબ્દમાં લેવામાં આવ્યો, શબ્દમાં શબ્દથી ગ્રહણ કરવામાં આવેલો વિચાર જ્યારે ભાવનામાં પરિવર્તિત કરવામાં આવે છે ત્યારે આ સમજણ અથવા પ્રજ્ઞા પ્રગટે છે. વિચારને શબ્દ ભૂલાઈ જાય, ભાવ રહી જાય. શબ્દો તો કેટલાય ભૂલાયા હશે, ભાષા તો કેટલી બદલાઈ જાય. એક જ જન્મની અંદર ભાષા બદલાઈ જાય છે, અને આ તો અનાદિના પરિભ્રમણમાં કેટલી ભાષાઓ પ્રયોગ કરી ચૂક્યા હશે. ભાવ પકડવાનો છે, ભાષા ભૂલાઈ જાય ચિંતા નહીં કરવાની, શબ્દો સ્મૃતિમાં નથી ચિંતા નહીં કરવાની, પણ જ્યાં સુધી એ ભાષા યાદમાં છે, શબ્દો યાદમાં છે, ત્યાં સુધી એનું શ્રવણ મનન ચિંતન કરી અને એની અંદર રહેલા ભાવને પ્રગટ કરી અને એ ભાવને આપણે ભાવના રૂપમાં ઢાળવાના છે. ભાવથી સમજ પ્રગટે છે, ભાવથી પ્રજ્ઞા પ્રગટે છે. આ પ્રજ્ઞાવંત જીવ જ પોતાના માર્ગને પામે છે. જ્ઞાનીઓએ આ જીવને આ સંસારના પરિભ્રમણથી મુક્ત થવા માટે 12 ભાવનાઓ કીધી. 12 ભાવનાઓ આ સંસારથી મુક્ત થવા માટે. અને પરમ કૃપાળુ દેવે આપણને એક લક્ષ્ય દોર્યો કે અનંતા જ્ઞાનીઓએ 12 ભાવના કીધી અને આ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરે 4 ભાવનાઓ પરાભાવના એમાં ઉમેરી. 4 પરાભાવના પત્રાંક 62માં પરમ કૃપાળુ દેવ કહે છે, આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ આ કાળમાં ભારતમાં, ક્ષેત્ર પણ મૂકે છે, અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. પણ મોક્ષનો માર્ગ ધર્મધ્યાનથી છે. ધ્યાન તો 4 પ્રકારના છે, આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ તો અધોગતિના કારણ છે, નરક ગતિના કારણ છે, જડ અને મંદ ગતિના કારણ છે. પરંતુ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ શુક્લ ધ્યાન પરાગતિનું કારણ છે. તો આ કાળની અંદર ધર્મ ધ્યાનથી આજે મોક્ષના માર્ગની અનુકૂળતા છે. જગતના જીવોએ આ કાળની અંદર આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાનને વિસારીને ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરવો. ધ્યાનના 4 પ્રકાર એ શુક્લ ધ્યાન, એ સ્વરૂપનું શુક્લ ધ્યાન, એની પ્રાપ્તિ અથવા તો એની મુખ્યતા એ આ કાળની અંદર ભારત ક્ષેત્રમાં અસંભવિત છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરૂરૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. રૂપાતીત રૂપથી પર એવા સ્વરૂપનું ધ્યાન આ કાળમાં પ્રાપ્ત થઈ શકે છે. સત્પુરુષને કેટલાકને સત્પુરુષોને કેટલાક સત્પુરુષને સ્વભાવથી, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગથી પણ. કયું? રૂપાતીત ધ્યાન. કોઈ રૂપનું આલંબન લીધા વિના પોતે એની અંદર સ્વરૂપની અંદર નિમજ્જ થઈ શકે છે. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. રૂપાતીત ધ્યાન લાખોમાં કોઈક જ. બાકી જીવને રૂપસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન આ ધ્યાનના સ્વરૂપની અંદર જ રહેવું પડે છે. એટલે કહ્યું છે, ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારી પણ જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. ચોથા ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. ધર્મ ધ્યાનની મુખ્યતા 7મે છે. બાકી તો 4થાથી ત્યાં ગૌણતાથી શરૂ થાય છે. આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ 5મે ઉત્કૃષ્ટે તો આવી શકીએ. આ જીવ ગ્રસ્તપણામાં સામાન્ય વિધિથી, સત્સંગ આદિના જોરથી, સદગુરુના જોરથી, આજ્ઞાના નિમિત્તથી અને જીનેશ્વરની દશાના ઉપાસનાથી એ ઉત્કૃષ્ટે આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. એ પરમ કૃપાળુ દેવ કહે છે, તો ધર્મ ધ્યાન માટે મોક્ષ માર્ગની અનુકૂળતા આ કાળમાં હોય તો આ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કેવી રીતે કરવો? એની એન્ટ્રી ક્યાં છે? જેમ રસ્તા ઉપર જઈએ તો ફ્રી વેની એન્ટ્રી આવે, કે ભાઈ એક્ઝિટ બીજી લેજો, ત્રીજી લેજો, સેકન્ડ એક્ઝિટ, ફોર્થ એક્ઝિટ. કારણ શું? કે તો તમે ફ્રી વેમાં દાખલ થઈ શકશો. આ ધર્મ ધ્યાન જે ધોરી માર્ગ છે, જે આ એક્સપ્રેસ હાઈવે છે, આ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કેવી રીતે કરવો, એની એન્ટ્રી ક્યાંથી છે, જીવ કેવી રીતે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી બહાર નીકળે અને બહાર નીકળીને ધર્મ ધ્યાનમાં આવે. આ સ્ટેટ ઓલા કે તમારા હાઈવે કે છે, નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટરસ્ટેટ ફ્રીવે, એમાં પછી કોઈ સિગ્નલ આવે નહીં, બસ સીધે સીધો ચાલ્યો જાય. મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી વચમાં ક્યાંય એક્ઝિટ એકેય લઈશમાં. આ જીવ તો વળી કુટુંબની એક્ઝિટ લઈ લઈએ, મારાપણાની એક્ઝિટ લઈ લઈએ, વળી ક્યાંય મોહમાં પડ્યો હોય તો પાછો એક્ઝિટ લઈ લઈએ. હોય ધર્મ ધ્યાનમાં, ભાઈ ધોરી વાટે આવ્યો છું, મોક્ષના માર્ગે ચાલસ, મોક્ષ આવ્યો નથી ત્યારે પેલા એક્ઝિટ લઈ લે, થાય શું, રાઉન્ડ અબાઉટ ચાલ્યા કરે છે. તો પરમ કૃપાળુ દેવે અહીંયા વાત મૂકી છે, ધર્મ ધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. ચાર ભાવનાઓથી ધર્મ ધ્યાનમાં એ ભૂષિત થયેલો જીવ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરે છે. મૈત્રી, સર્વ જગતના જીવ ભણી નિર્વેર બુદ્ધિ, પ્રમોદ, અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખીને રોમાંચિત ઉલ્લસવા, કરુણા, જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું, માધ્યસ્થ કે ઉપેક્ષા, શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. પરમ કૃપાળુ દેવે આ ચાર ભાવનાની વાત અહીંથી શરૂ કરી છે, અને ત્યાર પહેલા પણ પત્રાંક 57માં પણ કૃપાળુ દેવે એ વાત મૂકી કે કર્મ ગતિ વિચિત્ર છે, નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. કર્મ ગતિ ઘણી વિચિત્ર છે, એવા એવા પ્રસંગો, સંગ, સંબંધ આ બધું ઉદયમાં આવશે અને સંબંધમાં જગતમાં જીવનાર આ જીવને ખબર નહીં પડે કે શું કરવું. ત્યારે કહે છે કે એ કર્મગતિ વિચિત્ર છે અને જગતના જીવો તો કર્માધીના છે, કર્મને આધીન છે. તો આ મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના નિત્ય રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. આ ભાવનાઓ કેવી છે? કલ્યાણમય છે. આ મંગળ ભાવનાઓ છે, આ પરાભાવનાઓ છે. આ ભાવનાઓ જીવને મોક્ષ માર્ગ સાથે જોડે છે, મોક્ષ માર્ગનું અનુસંધાન કરાવનારી છે, ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, આર્ત્ર અને રૌદ્ર ધ્યાનથી મુક્ત કરાવનારી છે.